नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एषो पञ्च नमुक्कारो सव्वपावप्पणाशणो मंगलानं च सव्येतिं पडमं हवै मंगलम् मंगलम् भगवान् वीरो मंगलम् गौतम प्रभो मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। यदि असम्यक्त्व बलात् प्रतिमो भवादशानां परमस्वभाव कुवाशना पाशविनाशनाय नमोस्तु तस्मै जिनशासनाय। अनंत ज्ञानी तारक तीर्थंकर परमात्मा जगतना जीवोना बोध माटे जिन शासन नी स्थापना करी, जिन शासन केवो छे तो सम्यक्त्वनी भेट आपनारो छे अने कु वासनाओनो पास दूर करनारो छे, आवा जिन शासनना परमार्थ ने पामेला महोपाध्याय यशो विजय जी महाराजानु ज्ञानसार ग्रंथ आपने एक अष्टक आ ज्ञानसार नु जोयु। आजे हजी एक अष्टक लई अने पछी भक्ति गीत ना सत्वारे थोड़ुक प्रभु मिलन टाइम करावशु। 29मो अष्टक छे भाव पूजा अष्टक। परमात्मानी पूजा ना प्रकारो केटला? एक छे द्रव्य पूजा अने एक छे भाव पूजा। भौगोलिक वस्तु नी सहायता थी जे पण परमात्मा ने अपने पूजा करिए ए द्रव्य पूजा छे। जारे आत्म गुणनी अंदर रमणता थी आत्मना भावो परमात्मा ने दर्शावी ने जे पूजा थाय ए भाव पूजा कहे। द्रव्य पूजा तो वर्षो ना वर्षो सुधी अपने करी रहया छे। घणा लोको गतानुगतिक पणे वगर विचारे आ द्रव्य पूजा करता होय छे। अष्ट प्रकारी पण करी लेता होय, आरती मंगल दिवस स्नात्र पूजावा ते बधु करी लेता, पण ए पाछळनो भाव शुं छे ए भावने समझ्या वगर एकली द्रव्य क्रिया नकामी छे। अहींया आ यशो विजय जी महाराजा भाव पूजानो एक अष्टक बतावे छे। आठ गाथाओ खाली भाव पूजा ने समर्पित करवामां आवी छे। द्रव्य पूजा करो पण साथे भाव पूजा पण एटली महत्वनी छे। आपणे कहीए ने आपणने पूजा आवश्यक छे, ज्यारे साधु साध्वी भगवंतो जीवनभर क्यारे पूजा करता नथी, पण साधु साध्वीजी भगवंतो सचित्तना त्यागी छे એટલે એમને દ્રવ્ય પૂજા કરવાની મનાઈ છે, પણ ભાવ પૂજા પરમાત્માની એ ઉત્કૃષ્ટ પ્રકારે કરી રહ્યા છે। આ ભાવ પૂજા શું છે? અહીંયા યશો વિજયજી મહારાજા કહે છે કે દ્રવ્ય પૂજા જો કરવી હોય તો એના માટે પહેલા સ્નાન કરવું પડે, એના પછી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા પડે, પરમાત્માના જિનાલયે જવું પડે, એના પછી એક એક વસ્તુઓ વડે પરમાત્મા માના ઉપચાર થી પૂજા કરવી પડે। કોઈ પંચોપચાર થી કરે, કોઈ અષ્ટોપચાર થી કરે, અષ્ટ પ્રકારી જે કહેવાય એ અષ્ટોપચારી પૂજા, પછી 17 પ્રકારે કોઈ પૂજા થાય, 17 ભેદી પૂજા કહેવાય. પૂજાના વિવિધ પ્રકારો છે. આ બધી વસ્તુઓના સહાયતાથી આ પૂજા છે. જયારે ભાવ પૂજાની અંદર સ્નાન થી માંડીને પરમાત્માની ઉત્કૃષ્ટ પૂજા બધી ભાવનાત્મક રીતે કરવાની છે, તો એના માટેની વિધિ બતાવે છે. દયાંબસા કૃત સ્નાન સંતોષ શુભ વસ્ત્ર વૃત વિવેક તિલક અભ્યાજી ભાવના પાવનાશય. દયારૂપ જળથી સ્નાન કરવાનું છે. કેવું સ્નાન છે? દ્રવ્ય સ્નાન નથી, ભાવ સ્નાન છે. દયારૂપ પાણીના જળ, દયારૂપ જળથી, દયા એક પ્રકારનો ઝરણો, પરમાત્માના જ અંતરમાંથી મૈત્રી કરુણા વગેરેના ઝરણા વહી રહ્યા છે. દયા એક પ્રકારનો ઝરણો છે. એ ઝરણાના શીતળ જળની અંદર સ્નાન કરવાનું છે. ભગવાને સૌ પ્રથમ દયાને સ્થાન આપ્યું. કેમ? હે, સ્વદયા પણ ને પરદયા પણ, બંને. પરદયા વ્યવહાર લક્ષી છે, સ્વદયા નિશ્ચય લક્ષી છે. બંને સાથે જોઈએ. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. ક્રિયા એ વ્યવહાર છે, જ્ઞાન એ નિશ્ચય છે. બંનેની સાથે જ મોક્ષ થવાનું છે. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરે જી પાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશે જી ભવ સમુદ્ર નો પાર. એકલી નિશ્ચય દ્રષ્ટિ નહીં ચાલે અને એકલી વ્યવહાર દ્રષ્ટિ નહીં ચાલે. બંનેની સમતુલા તમારા જીવનમાં હોવી જોઈએ. રથના બે પાયા હોય ને, બંને બેલેન્સમાં જ હોય તો બરાબર ચાલે. એક પાયો જો બગડી જાય તો એક પાયાથી રથ ચાલી શકે નહીં. એવી રીતે દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા બંને રથના બે પાયા સમાન છે. એની અંદર પણ દ્રવ્ય પૂજા કરવા માટે તમે તૈયારી કરી રહ્યા છો, સ્નાન કરી રહ્યા છો. અહીંયા ભાવ પૂજાની તૈયારી માટે દયારૂપ પાણીથી સ્નાન કર્યું છે. શા માટે? દયાને પહેલી. મેં તમને કહ્યું હતું, દયા કરુણા જે છે એ હૃદયને કોમળ બનાવે છે. પૂજાની એક ઢાળની અંદર કહેવામાં આવ્યું, દયા ધર્મ કા મૂળ હૈ. જેટલો પણ ધર્મ છે એ બધાનું મૂળ દયા છે. કારણ કે કઠોર હૈયામાં ધર્મ પરિણત થઈ શકતો નથી. હૃદય જો કોમળ હશે તો જ એની અંદર ધર્મરૂપી બીજનું વાવેતર થઈ શકશે. એટલે સૌ પ્રથમ સ્થાન દયાને આપવામાં આવ્યું. દયારૂપી જળથી તમે સ્નાન કરીને શુદ્ધ બનો, હૃદયને કોમળ બનાવો. એના પછી શું કહે છે? સંતોષરૂપ શુભ વસ્ત્રો પહેરો. વસ્ત્ર કેવા? સંતોષના. પૂજા માટે શ્વેત રંગના વસ્ત્રો પહેરાય, સફેદ વસ્ત્રો. કાળા વસ્ત્ર પૂજાની અંદર ન ચાલે. કાળો વસ્ત્ર એ શેનું સૂચક છે? અશુદ્ધિનું સૂચક છે. અને સફેદ વસ્ત્ર એ નિર્મળતાનું સૂચક છે. સફેદ વસ્ત્ર એ શુદ્ધિનું સૂચક છે, પવિત્રતાનું સૂચક છે, મૈત્રીનું સૂચક છે. એવી રીતે સંતોષ એ શુદ્ધિનું સૂચક છે. પરિગ્રહ જો અશુદ્ધિ છે, એનાથી શુદ્ધિ એ સંતોષનો ગુણ છે. એ સંતોષના ગુણરૂપી વસ્ત્રોને તમે ધારણ કરો. એના પછી કહે છે, વિવેકરૂપ તિલક કરીને. જિનાલયની અંદર દર્શન પૂજા કરવા માટે જઈએ તો પહેલો કાર્ય તિલક કરવાનું હોય. હે ભગવાન, હું તમારી આજ્ઞાને માથે ચડાવું છું. આ થયો દ્રવ્ય તિલક. પણ ભાવ તિલક શેનો છે? વિવેકનો. દ્રવ્ય તિલક શા માટે હોય? તમે જૈન છો એનું વારંવાર તમને જે ભાન કરાવે એ દ્રવ્ય તિલક કહેવાય. તમે તિલક કરો પછી તમે હોટેલમાં જાઓ કે પાર્ટીઓમાં જાઓ કે ગમે એ ઠેકાણે જાઓ, પણ તમને આ યાદ આવવું જોઈએ કે આ તિલક મેં કર્યું છે એટલે ભગવાનની આજ્ઞાને મેં માથે ચડાવી છે, તો મને તો ભગવાનની વાતો માનવી જ પડશે. આખા દિવસમાં તમને પરમાત્માની આજ્ઞાની એ યાદ કરાવી. અહીંયા વિવેક રૂપ તિલક કરવાનું કહ્યું છે. વિવેક ને જો ધારણ કરવામાં આવે, ઉત્કૃષ્ટ પ્રકારનો વિવેક, એ સકલ ધર્મોનો સાર છે. મેં કહ્યું હતું ને શ્રાવકના, શ્રાવક શબ્દના ત્રણ અર્થ શું? શ્ર એટલે શ્રદ્ધા, વ એટલે વિવેક અને ક એટલે ક્રિયા. શ્રદ્ધા પણ વિવેક સાથેની જોઈએ. વિવેક વગરની શ્રદ્ધા હોય તો એ અંધશ્રદ્ધા કહેવાય. ક્રિયા પણ વિવેક સાથેની જોઈએ. જો વિવેક સાથેની ક્રિયા નહીં હોય તો બધી દ્રવ્ય ક્રિયા લેખાશે, એ ભાવ ક્રિયામાં પરિણત નહીં થાય. એટલે શ્રાવકનો મુખ્ય ગુણ જો કોઈ હોય તો વિવેક છે. મારું હિત શેમાં છે અને મારું અહિત શેમાં છે એની સતત મને યાદ રહ્યા કરે. ક્યાંથી મને સારું મળવાનું છે ને ક્યાંથી મને ખરાબ મળવાનું છે, ખરાબનો હું ત્યાગ કરું, સારાને હું ગ્રહણ કરું. ક્યાં મારા કર્મો બંધાવવાના છે અને ક્યાં મારા કર્મો નિર્જરા થવાના છે, કર્મ બંધના સ્થાનોનો હું ત્યાગ કરું અને કર્મ નિર્જરાના સ્થાનોની અંદર હું પ્રવૃત્ત થઉં. આ શ્રાવકનો વિવેક કહેવાય. જીવનના દરેક પ્રસંગોએ, આખા દિવસ દરમિયાન ક્ષણે ક્ષણે આ વિવેક બુદ્ધિ તમારી ચાલવી જોઈએ. તો વ્યવહારની અંદર આપણો ઘણો વિવેક હોય. વ્યવહારની અંદર આપણે બિઝનેસ કરતા હોઈએ અને કોઈ કસ્ટમર આપણી પાસે આવીને બાર્ગેન કરે તો તમારું કેલ્ક્યુલેશન ક્યાં સુધી જાય? હે, તરત જ એને હા પાડી દો. વિચાર કરો કે નહીં, મારું કોસ્ટ કેટલું, એના પછી ખર્ચાઓ કેટલા, એનું ઓરિજિનલ કોસ્ટ કેટલું, પછી ખર્ચાઓ કેટલા, પછી પ્રોફિટ માર્જિન કેટલું, એ બધો વિચાર કરીને પછી તમે રીઝનેબલ પ્રાઇસ એને એ પ્રાઇસની અંદર તમારી ડીલ થઈ શકે. પણ જો એ વિવેક બુદ્ધિ ન હોય અને કોઈ આવીને કે મને આનાથી અડધી કિંમતમાં જોઈએ, તમે આપી દો, નથી આપી શકતા. વ્યવહારની અંદર જો વિવેક આપણે જાળવીએ છીએ તો આ ધર્મની અંદર પણ વિવેક જરૂરી છે. દ્રવ્ય ક્રિયા કરવાની અંદર પણ વિવેક જરૂરી છે. ભગવાને કહ્યું ફક્ત દ્રવ્ય ક્રિયાની અંદર અટકાવવાનું નથી, દ્રવ્ય ક્રિયામાંથી ભાવ ક્રિયા તરફ આગળ વધવાનું છે. આખું જીવન દ્રવ્ય ક્રિયા કરવાનું નથી. દ્રવ્ય ક્રિયા તો છે જ, પણ એની પાછળના જે હેતુઓ છે એ હેતુઓની પૂર્ણાહુતિ એટલે ભાવ ક્રિયા. જળ પૂજાની મેં વાત કરી હતી. જળ પૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ, જળ પૂજા ફળ મુજો હજો માગું એમ પ્રભુ પાસ. પરમાત્મા પાસે શું માંગીએ છીએ? તમારી જળ પૂજા કરતા કરતા મારા અનાદિના કર્મના મેલો દૂર થાય. એના પછી પુષ્પ પૂજા, ચંદન પૂજા. ચંદન પૂજાનું દુઓ ખબર છે? શીતલ ગુણ જે હમાર રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ, આત્મ શીતલ કરવા બની પૂજો હરિહં. હરિહંત ની પૂજા ચંદન થી શા માટે? શીતલ ગુણ જે હમાર રહ્યો, ચંદન ની અંદર શીતલતા નો ગુણ છે. ચંદન ની અંદર ઓરિજિનલ ઠંડક પડી છે અને એ શીતલ દ્રવ્ય વડે હું શાંત અને સમતારસથી શીતલ એવા પરમાત્માનો પૂજન કરી રહ્યો છું. બંને શીતલના પ્રભાવે મારા જીવનમાં પણ શીતલતા પ્રગટ થાય, સમતા પ્રગટ થાય, શાંતિ પ્રગટ થાય એવી ભાવના સાથે ચંદન પૂજા કરવાની. પુષ્પ પૂજા, સુરભી અખંડ કુસુમ ગ્રહી પૂજો ગત સંતાપ, સુમજંતુ ભવ્ય જ પરે કરીએ શંકિત છાપ. જેમ પુષ્પ છે ખીલે, પોતાને વિશેષ કઈ જીવનમાં લાભ નથી આ પુષ્પને, પણ આજુબાજુના વાતાવરણને, જે લોકો એની નજીક આવે બધાને સુગંધ ફેલાવે છે. તેમ પરમાત્મા પાસે પ્રાર્થના કરવાની છે કે મારો જીવન મારા માટે ભલે એટલો ઉપયોગી ન થાય, પણ મારી આસપાસમાં, મારા ટચમાં આવનાર જે પણ લોકો છે એમને હું હેલ્પફુલ થાઉં. એને હેલ્પફુલ થાઉં, એનાથી એ લોકોને હું ગમું. એટલે આ સુગંધ ફેલાવવાનું અહીંયા પરમાત્મા પાસે માંગવાનું છે. એના પછી જળચંદન પુષ્પ, પછી ધૂપ. ધ્યાન ગતા પ્રગટાવીને વામનયન જિંદુ મિછત દુર્ગંધ દેટળે પ્રગટે આત્મ સ્વરૂપ. ધ્યાનની ઘટા પ્રગટાવવાની છે. પરમાત્માએ જેમ ધ્યાન અને સાધના કરી એવી રીતે જ્ઞાન મેળવ્યા પછી ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ કરવાની છે અને એના દ્વારા ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરવાની છે. ધૂપની ગતિ કેવી હોય? ધૂપની ગતિ, ધૂપનો ધુમાડો ક્યારે પણ નીચે જતો નથી, હંમેશા એ ઉર્ધ્વ ગતિ કરે છે. એવી રીતે હે ભગવાન, ધ્યાનની અગ્નિ પ્રગટાવીને હું સદા માટે ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરું, દુર્ગતિઓમાં હું ક્યારે પણ ન જાઉં. એના પછી દીપક પૂજા, દ્રગ દીપક સુવિવેકથી કરતા દુઃખ હોય ફોક, ભાવ પ્રદીપ પ્રગટ હુએ ભાસિત લોકાલોક. મારા હૃદયની અંદર અંધારો પડ્યો છે, જેમ બાહ્ય અંધારાને સૂર્ય અથવા દ્રવ્ય દીપક, નાનકડો દીપક પણ અજવાળો પાથરે છે, એવી રીતે મારા આ અંધારમય આ જીવનની અંદર હે પરમાત્મા તમે જ્ઞાનરૂપ પ્રકાશ ફેલાવો. પછી અક્ષત પૂજા, અક્ષય પદસા ધનપણી અક્ષત પૂજા સાર, જીન પ્રતિમા અગળ મુદા ધરીએ ભવિ નરનાર, શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી નંદાવર્ત વિશાળ, પુરી પ્રભુ સન્મુખ રહો ટાળી સકળ જંજાળ. અક્ષત એ અખંડ છે, એ શાશ્વત છે. ચોખા છે ને, ચોખાનો સાથિયો શા માટે કરવામાં આવે? કેમ ઘઉં નહીં, કોઈ પણ દાળો નહીં, કેમ ચોખાને જ વાપરવામાં આવે? ચોખાને કેમ? ચોખા અખંડ અને શાશ્વત કહેવાય, એટલે ચોખાને તમે જમીનની અંદર વાવી દો તો પણ એ ઉગવાના નથી. ચોખા એ જ્યાં સુધી જવની અંદર હોય, એના કવરિંગની અંદર હોય, એના પછી એનું પ્રોસેસ કરીને એને વાવવામાં આવે તો એ ઉગી શકે. બાકી એક વખત એ બહાર નીકળી ગયા, એના પછી એને ગમે એટલો તમે ટ્રાય કરો, જમીનમાં દાંટો ને બધી જ કેર કરો, તો પણ ચોખા ફરીથી ઉગવાના નથી. પરમાત્મા પાસે એ માંગવાનું છે, જ્યાં સુધી હું જવની અંદર છું એટલે સંસારની અંદર છું ત્યાં સુધી જ મારું ભાવ ભ્રમણ છે. એક વખત જવમાંથી હું બહાર નીકળી જાઉં, હું મોક્ષ ગતિએ ગતિને પ્રાપ્ત કરી લઉં, અખંડ શાશ્વત સુખને પ્રાપ્ત કરી લઉં, પછી આ જન્મ મરણના ચક્કર મને કાપવા ન પડે, શાશ્વત સુખ મને પ્રાપ્ત થઈ જાય. ચોખા એ ભાવનું સૂચક છે, શાશ્વતપણાનું. એના પછી કહે છે નૈવેદ પૂજા, ઇન્દ્રાદિક પૂજા પણી ફળલાવે દરિરાગ, પુરુષોત્તમ પૂજી કરી માગે શિવ ફળતા. નહી, આ તો ફળ પૂજાનું છે. નૈવેદ આગળ દરું સૂચિ નૈવેદ સાળ, વિવિધ જાતિ પકવાન સુભ્રેષ્ઠા પ્રધાન, અણહારી પદ મેઘરયા વિગહ ગઈ અનંત, દૂર કરી તે દીજીએ અણહારી સુવિસંત. વિગ્રહ ગતિની અંદર જીવ અણહારી પદને ઘણું પ્રાપ્ત કરે છે, એટલે આ જીવ છે ને એને સતત ખાવાનું જોઈએ જ, સતત. માતાના ગર્ભની અંદર આવે એટલે પહેલું કામ ખાવાનું કરે, એ આહાર એના યોગ્ય જે પણ આહાર હોય એ ગ્રહણ કરીને પોતાનું બોડી બિલ્ડિંગ શરૂ કરે, એમાંથી એ પોતાનું શરીર બનાવે. ત્યારથી લઈને મૃત્યુ સુધી કોઈ ના કોઈ પ્રકારે જીવ આહાર ગ્રહણ કરે છે, ભલે એ મોટાથી ન ખાતો હોય તો પણ વાતાવરણમાંથી એ આહારને ગ્રહણ કરી લે. એની ચામડી જે છે એ ચામડીમાં જે છિદ્રો છે ત્યાંથી એ કોઈ ન કોઈ પ્રકારનું આહાર એ ગ્રહણ કરી લે છે. જીવ ખાલી ક્યારે આહાર ગ્રહણ કરતો નથી તો વિગ્રહ ગતિની અંદર, એક ગતિથી લઈને બીજા ગતિની અંદર જાય એટલા જ સમય માટે જીવ અણાહારી છે. એટલે અહીંયાથી મર્યો અને બે કે ત્રણ સમયની અંદર બીજી ગતિમાં એ પહોંચી જાય, એટલે બીજે જ્યાં એનો જન્મ થવાનો क्षण मात्र नी अंदर, क्षण नी अंदर पण केटलाय समय निकली जाय एवा बे के त्रण नानकड़ा समय नी अंदर ए बीजी गति में प्रगटी जाए। खाली वचनों जे समय छे एनु ट्रेवलिंग नो त्यारे आ जीव कई पण खातो नथी। पण आ अवस्था केवी छे? क्षणिक छे। भगवान ने कहेवानुं छे के सतत हूँ खा 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 कर्या करूं छूं, जन्म थी लईने मृत्यु सुधी, पाछो बीजा जन्म थी लईने मृत्यु सुधी, आवा तो केटलाय जन्म करी नाख्या, खाली वचला अमुक ज समय माटे हूँ भूख्यो रहूं छूं, अणहारी रहूं छूं, अने तमे तमारो तो शरीर ज नथी सिद्ध शिलानी अंदर, अनंता समय सुधी तमने खावानी झंझट नथी। खावू एक प्रकारनी व्याधि छे, जो खावू होय तो एना माटे कमावू पड़े, एना माटे संसार चलावू पड़े, जो खावानू ज न होय तो पचावू न पड़े, पचावी नहीं बराबर पचे न पचे तकलीफ न थाय, तबियत खराब न थाय, एटले खावानी अंदर ज बधी व्याधि छे। तो मने अनाहारी पणू प्राप्त थाय, शाश्वत अनाहारी पणू, आवो वचवचलो थोड़ो थोड़ो अनाहारी पद नथी जोईतो, मने तमारा जेवू शाश्वत अनाहारी पद जोईए छे, तमने आहार आपीने हूँ अनाहारी बनवा मांगू छु, ए आ नैवेद्य पूजा नो भाव छे। एना पछी आठमी फल पूजा, इंद्रादिक पूजा पणी फल लावे दरिराग, पुरुषोत्तम पूजी करी मांगे शिव फळताग, परमात्मानी फल पूजा करीने उत्कृष्ट एवं मोक्ष रूप फल आपने मांगवानुं छे। मने बीजो कोई फल नथी जोईतुं, जे पण जेटली पण तमारी पूजा करूं छूं, मने कोई पण प्रकारनुं फल नथी जोईतुं, मने पैसा नथी जोईता, मने सुख चैन नथी जोईतुं, काई नहीं, बधुं तमारा प्रभावे मळवानुं हशे तो मळी जशे, मारा कर्मना संयोग हशे तो मने बधुं बराबर मळी जशे, पण मने एकमात्र मोक्ष फल जोईए छे। એ ફળ આપવા દ્વારા હું પરમાત્મા તમારી પાસેથી મોક્ષ રૂપી ફળ માગું છું, માગે શિવ ફળ તાગ, જલ્દી જલ્દી થી જલ્દી મને મોક્ષ રૂપ ફળ પ્રાપ્ત થાય એવા ભાવો પરમાત્માની પાસે ભાવવાનો। આ અષ્ટ પ્રકારની પૂજા પાછળના આ મૂળભૂત હેતુઓ છે। અહીંયા ભાવ પૂજાની અંદર કહે છે વિવેક રૂપ તિલક, એટલે સાચા ખોટાની જાણ રૂપ તિલક, અંતરના ઉત્કૃષ્ટ ભાવો મેળવવા રૂપ વિવેક, એટલે આ બધા જે જે દુહાઓ છે એ દુહાઓના જે અર્થ છે એ અર્થનું ચિંતન હું કરનારો બનું અને એ અર્થના ભાવોને પામવા માટે મારી પૂજા થાય। ખાલી ગતાનું ગતિ પણ નહીં, આમ ગાડરિયો પ્રવાહ જેને કહેવાય કે એક ઘેટો બકરો ચાલે ને એની પાછળ એનો આખો સમૂહ ચાલ્યા કરે, પછી એક જો પડે તો બીજા બધા વગર વિચારે બધા પડવાના છે, એટલે પાછળ પાછળ વગર વિચારે એ ચાલતા હોય, પોતાની બુદ્ધિ એ એપ્લાય ન કરે। પણ મને એવી વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે ગતાનું ગતિકપણે જે પણ ક્રિયાઓ ચાલતી આવે છે એની અંદર હું બ્રેક લગાવીને યોગ્ય હેતુ સમજી એના ભાવો સહિતની હું પૂજા કરું। એના પછી કહે છે ભાવનાથી પવિત્ર આશય વાળો બનીને, પરમાત્માની પૂજા કરવા માટે આપણે નીકળીએ તો આપણો આશય એકદમ પવિત્ર હોય કે મારે પરમાત્માની પૂજા કરવી છે, બીજી કોઈ પાપની પ્રવૃત્તિ મારે હવે કરવી નથી, હવે જેટલી વાર હું જિનાલયની અંદર રહીશ એટલી વાર મારો આશય કેવો ચોખ્ખો છે કે મને પાપની પ્રવૃત્તિ નહીં પણ ધર્મની પ્રવૃત્તિ કરવાની છે। આ દ્રવ્ય આશય છે, અને ભાવ આશય એટલે ભાવનાથી પવિત્ર આશય વાળું। સોળ પ્રકારની ભાવના, અનિત્ય વગેરે 12 ભાવના અને 4 ભાવના આપણે જે જોઈ, મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ, આ સોળે સોળ ભાવનાને હૃદયની અંદર ભાવી એનું ચિંતન કરી અને એના દ્વારા પોતાના આશયને પવિત્ર બનાવવાનું છે। એના પછી કહે છે તમે કેસર ચંદન થી પરમાત્માની પૂજા કરો, તો અહીંયા કેસર અને ચંદન શું છે? તો કહે છે કે ભક્તિ અને શ્રદ્ધા। કેસર અને ચંદન એ ભક્તિ અને શ્રદ્ધા રૂપ કેસર મિશ્રિત ચંદન રસ થી પરમાત્માની પૂજા કરો। એક બાજુ ભક્તિ છે, બીજી બાજુ પરમાત્મા ઉપર શ્રદ્ધા છે, સમર્પણનો ભાવ છે કે પોતાનું જીવન સર્વસ્વ પરમાત્માના ચરણે સમર્પણ કરવાની ઉત્કૃષ્ટ શ્રદ્ધા રહેલી છે અને પરમાત્માના ગુણોનું ચિંતન કરવું, પોતાના દોષોને પ્રગટ કરવા એ પરમાત્માની ઉત્કૃષ્ટ ભક્તિ છે. એ ભક્તિ અને શ્રદ્ધાનું મિશ્રણ એટલે ચંદન અને કેસરનું મિશ્રણ કરી અને પછી કેવી રીતે પૂજા કરવાની છે તો નવ અંગે જેમ આપણે પૂજા કરીએ એવી રીતે બ્રહ્મચર્ય રૂપ બ્રહ્મચર્યની નવ વાળની સાધના કરી ઉત્કૃષ્ટ નવાંગી પૂજા તમે કરી છે. તમારા આત્માની પૂજા કરવાની છે. એ આત્માની પૂજા કેવી રીતે થાય તો કહે છે કે ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યની નવ વાળોનું પાલન કરી તમારા આત્માની નવાંગે પૂજા કરો. જ્યાં જ્યાં તમારી બ્રહ્મચર્ય ની પ્રવૃત્તિ ભંગ થતી હોય એ સ્થાનોનો ત્યાગ, એ પ્રવૃત્તિનો ત્યાગ, જ્યાં જ્યાં તમારી ઇન્દ્રિયો અસંયમમાં જતી હોય એવા સ્થાનોનો ત્યાગ, એવી પ્રવૃત્તિઓનો ત્યાગ, એવું બધું જોવાનું ત્યાગ, એવું બધું બોલવાનું ત્યાગ, એવું બધું સાંભળવાનું ત્યાગ, આવી રીતે વિશિષ્ટ ત્યાગો કરી બ્રહ્મચર્યની અંદર બ્રહ્મ એટલે શુદ્ધ આત્મ, ચર્ય એટલે એની અંદર રમણતા, આત્માની જ અંદર રમણતા કરવી એ બ્રહ્મચર્ય કહેવાય અને એ પરમાત્માની ઉત્કૃષ્ટ પૂજા છે. તમારા આત્માની પૂજા કરતા કરતા પરમાત્માની પૂજા કરવાની છે. દ્રવ્ય પૂજા દ્વારા પણ મેળવવાનું આ જ છે, આખરે અહીંયા જ આવવાનું છે. એટલે પરમાત્માની પૂજા કરતા કરતા પણ વિશિષ્ટ ભાવો આ જ ભાવવાના છે, ક્યારે હું ભાવ પૂજા તરફ આગળ વધી શકું. એના પછી કહે છે ક્ષમા પુષ્પ સ્ત્રજમ ધર્મ યુગ્મ ક્ષૌમ દ્વયમ તથા ધ્યાનાભરણ સારમ ચ તદંગે વિનિવેશય. શુદ્ધ આત્મારૂપ દેવના અંગે ક્ષમારૂપ પુષ્પમાળા, નિશ્ચય અને વ્યવહાર એ બે ધર્મરૂપ ઉત્તમ વસ્ત્રયુગલ અને ધર્મરૂપ ઉત્તમ ધ્યાનરૂપ ઉત્તમ આભૂષણો મનના ભાવથી પહેરાવ. હે આત્માને કહે છે, અહીંયા યશો વિજયજી મહારાજા આત્માને જ સંબોધે છે, આપણે બધાને સંબોધીને કહે છે કે તું આવી રીતે ક્રિયા કર. શું કહે છે? શુદ્ધ આત્મરૂપ દેવના અંગે ક્ષમારૂપ પુષ્પમાળા પહેરાવ. ક્ષમા એ ઉત્કૃષ્ટ પુષ્પોની માળા સમાન છે. એની અંદર ક્ષમારૂપ જો ધર્મ હોય તો બીજા બધા જ ગુણો આપણી અંદર ઉતરી શકે છે. એટલે વિવિધ ગુણોરૂપ પુષ્પોની માળા ક્ષમાના દોરાથી પરોવાયેલી હોય અને તમારા આત્માને એ પહેરાવો એટલે તમારા આત્માની અંદર ઉત્કૃષ્ટ ક્ષમા ગુણને ધારણ કરો એ પરમાત્માની પુષ્પ પૂજા છે. એના પછી કહે છે પરમાત્માની વસ્ત્ર પૂજા, વસ્ત્ર યુગલ પૂજા આવે છે. બે વસ્ત્રો પરમાત્માને પહેરાવાના હોય, સત્તર ભેદી પૂજાની અંદર વસ્ત્ર યુગલ પૂજા આવે છે. તો એની અંદર શું કહે છે? નિશ્ચય અને વ્યવહાર એ બે ધર્મરૂપ ઉત્તમ વસ્ત્ર યુગલ તારા આત્માને પહેરાવ. પરમાત્માને વસ્ત્ર યુગલ પહેરાવતા પહેરાવતા તારા આત્માની અંદર વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ બંને પ્રાપ્ત થાય એવી તું પરમાત્માને પ્રાર્થના કર. ખાલી તું વ્યવહાર ધર્મની અંદર અટકી ન જાય કે ખાલી નિશ્ચયના સામે જઈને વ્યવહારને ભૂલી ન જાય. જ્યાં જે યોગ્ય છે એ પ્રમાણે તારી પ્રવૃત્તિ થાય. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું તે જનતે, ત્યાં ત્યાં તે આદરે આત્માર્થી જનતે. આત્માર્થી વ્યક્તિ કોને કહેવાય? જ્યાં જે વસ્તુ યોગ્ય છે ત્યાં તે આદરે એને આત્માર્થી જન કહેવાય. નિશ્ચય વ્યવહારની પણ એક ગાથા છે. હા ખબર છે, ગાથા ઉચ્ચરતી નથી પણ મને ખ્યાલ છે નિશ્ચય અને વ્યવહાર બંને જરૂરી છે. નિશ્ચય અને વ્યવહાર બંને સાથે જરૂરી છે. વસ્ત્ર અને આભૂષણ બંને સાથે જરૂરી છે. વસ્ત્ર વગરનું આભૂષણ ન શોભે, આભૂષણ વગરનું એકલું વસ્ત્ર ન શોભે. તમારા શરીરની સુંદરતા પ્રગટ કરવી હોય તો વસ્ત્ર પણ જોઈશે અને આભૂષણ પણ જોઈશે. વસ્ત્ર આભૂષણ બંનેની સાથે વેલ્યુ છે, એકાંતે કોઈની વેલ્યુ નથી. તમે કહો કે ખાલી વસ્ત્રની જ વેલ્યુ છે તો વસ્ત્ર કરતા તો આભૂષણ મોંઘા છે. તમે કહો કે ખાલી આભૂષણની જ વેલ્યુ છે તો ખાલી આભૂષણો પહેરીને બહાર નીકળી શકાય નહીં, વસ્ત્ર જરૂરી છે. બંનેનું પોતપોતાના સ્થાને મહત્વ છે, બંનેનું ઇન્ડિપેન્ડન્ટ મહત્વ છે, એકાંતે કોઈનું મહત્વ નથી. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એટલા માટે જ બતાવ્યું, એકલો જ્ઞાન નથી અને એકલી ક્રિયા નથી. જ્ઞાન માર્ગ એ નિશ્ચય પ્રાપ્તિનો માર્ગ છે. ઘણું જ્ઞાન ભણી લીધું, ભણી ભણીને ખાલી અર્થનું એનું ચિંતન કર્યું પણ જીવનની અંદર એ ઉતાર્યું નહીં. તમારી દૈનિક ક્રિયાની અંદર, તમારા વ્યવહારની અંદર એ જ્ઞાનને ઉતાર્યું નહીં તો એની કોઈ જ વેલ્યુ નથી. મોટા મોટા શાસ્ત્રોનો અભ્યાસ કરી લો કે જીવને ક્ષમતા રાખવી પડે, ક્ષમા રાખવી પડે. ભગવાનની બધી જ વાતો તમે વાંચી લો, જ્ઞાન ભણી લો, ક્ષમા રાખવા જેવી છે. મૈત્રી, પ્રમોદ, કરુણા ભાવના વગેરે ભાવવા જેવી છે. એ ખાલી વાંચી લેવાથી કામ નહીં ચાલે, એને સાથે વ્યવહારમાં એપ્લાય પણ કરવી પડશે. તમારા રોજિંદા જીવનની અંદર એ બધી વાતો એપ્લાય થવી જોઈએ તો એનું મહત્વ છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, નિશ્ચય અને વ્યવહાર બંને સાથે જ મોક્ષ છે. એટલે પરમાત્મા પાસે બંને ધર્મ માંગવાના છે. એકલો હું વ્યવહારી ન બનું, વ્યવહારની અંદર જે અટકી જાય એ તત્વ સુધી પહોંચી શકતો નથી. અહીંયા એક સ્તવનની અંદર એક કહેવામાં આવ્યું, સિમંદર સ્વામીને પ્રાર્થના કરે છે વીર વિજયજી મહારાજા, અજ્ઞાનતા અહીં છવાઈ ગઈ છે, તત્વની વાતો ભૂલાઈ ગઈ છે, હારે એવા આત્માના દુઃખ મારા કેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે. સિમંદર સ્વામી પાસે એમને જવું છે તો અહીંયા શું કહે છે, તત્વની વાતો ભૂલાઈ ગઈ છે, અજ્ઞાનતા એટલી બધી છવાઈ ગઈ છે કે લોકો ક્રિયા કરે છે પણ ક્રિયા પાછળનું તત્વ શું છે એ મને સમજ આવતું નથી. એ લોકો કોઈ પણ સમજતા નથી અને ખાલી ક્રિયા કરતા રહે છે, એનાથી વિશેષ કઈ લાભ થવાનો નથી. આ મારા આત્માનું દુઃખ છે, મારો આત્મા એનાથી વ્યથિત થઈ રહ્યું છે, શા માટે લોકો આમ કરે છે. એનાથી ક્રિયા ન કરવી એવું નથી પણ ક્રિયા કરવા પાછળનો હેતુ શું છે એ સમજવા માટે ક્રિયા કરતા રહેવાનું છે, સાથે ભાવ લાવવા માટેના પ્રયત્ન કરવાના. તમારું દુકાન હોય, દુકાનમાં લોકો બહુ ઓછા આવતા હોય, ક્યારેક ક્યારેક બે બે ચાર ચાર કલાક સુધી કોઈ કસ્ટમર આવે જ નહીં તો તમે દુકાન બંધ કરી દો? હે, બંધ કરો કે ખુલ્લો રાખો? ખુલ્લો જ રાખો. કેમ? જો દુકાન ખુલ્લો હશે તો કોઈ કસ્ટમર આવશે, जो द्रव्य क्रिया हसे तो साथे भाव आवशे। एनाथी खाली द्रव्य पूजा पण बंद करी देवाथी पोतानी मेळे भाव आवाना नथी। लोको कहेशे बीमार पड़िए छे शा माटे? पाचन थतु नथी। बराबर, पाचन थतु नथी एटले अमे बीमार पड़िए छे। कोई व्यक्ति एने कहे तो तू खावानु छोड़ी दे तो चाले के न चाले? न चाले। खावू पण जरूरी छे अने साथे पचवू पण जरूरी छे। बन्ने पोतपोताना स्थाने जरूरी छे। एवी रीते ज्ञान अने क्रिया बन्ने पोतपोताना स्थाने जरूरी छे। एटले एकलो ज्ञान मेळवी एनी अंदर ए पछी मैं कह्युं ने ज्ञान पछी पोपटियुं ज्ञान थई जाय। लोको एकला ज्ञान ना प्रयास नी अंदर जो होय तो ये पोपटियुं ज्ञान बनी जाय छे। क्यारे बनतो होय छे ए लोकोने खबर पड़ती नथी, पण ए क्यारेक ए ज्ञान पोपटियुं ज्ञान बनी जाय छे। पण ज्ञान नी साथे क्रिया नी आचरणा पण साथे करता रहेशो तो ए ज्ञान परिणति नी अंदर उतरशे। मैं कह्युं तुं ने धर्म मापवानी फूटपट्टी शू? धर्म सेना थी मापाय? प्रवृत्ति थी नहीं, पण वृत्ति थी मापवामां आवे। प्रवृत्ति गमे एटली धर्मनी करी लो, पण साथे वृत्ति तमारी बदलाय नहीं त्यां सुधी तमे धर्मिष्ठ कही शकाओ नहीं। अहींया निश्चय अने व्यवहार द्वारा बने धर्मनुं पालन हूँ समानपणे करूं एवी परमात्मा पासे प्रार्थना करी અને નિશ્ચય અને વ્યવહાર રૂપ પરમાત્માને વસ્ત્ર ચડાવવાના છે। એના પછી ધ્યાન રૂપ ઉત્તમ આભૂષણો મનના ભાવથી પહેરાવો। ધ્યાનાગ્નિ નિર્દગ્ધ કર્મ બીજમ, કર્મના સમૂહને જો બાળવું હશે तो ध्यान रूप अग्नि नी जरूरत छे। अपने कही है ने परमात्मा सदाए ध्यान नी अंदर छे। ध्यान अवस्था परमात्मा जे दिवस थी दीक्षा ले त्यार थी लईने केवल ज्ञान सुधी परमात्मा सदा माटे ध्यान अवस्था नी अंदर ज। पछी परमात्मा शुक्ल उत्कृष्ट परमात्मा नु शुक्ल ध्यान होय छे, पण आपणा माटे धर्म ध्यान अने शुक्ल ध्यान बन्ने ध्यानो छे। જે લોકો શુક્લ ધ્યાન સુધી પહોંચી શકતા નથી એમને ધર્મ ધ્યાન પણ બતાવે। આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની પ્રવૃત્તિમાંથી બહાર આવી અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની પ્રવૃત્તિ તરફ વધવાની છે। પણ પરમાત્મા માટે એમ કહેવાય છે કે પરમાત્મા એક ક્ષણ પણ ધ્યાનની બહાર રહ્યા નથી। પરમાત્મા વાપરે છે ત્યારે પણ એ ધ્યાનની અંદર જ છે। પરમાત્મા ચાલે છે ત્યારે પણ ધ્યાનની અંદર છે। પરમાત્મા કૌશક કરે છે ત્યારે પણ ધ્યાનની અંદર છે। આપણે ધ્યાનની અંદર છીએ, પરમાત્માની પૂજા કરીએ ત્યારે ધ્યાનની અંદર છીએ। પૂજા અહીંયા મેકેનિકલી થતી હોય, કારણ કે નવ અંગો આપણા ફિટ થઈ ગયા છે, આવી રીતે પોતાની મેળે હાથ ચાલતો હોય। અને ધ્યાન ક્યાં છે? સંસારની અંદર। પરમાત્માની ભક્તિ કરીએ છીએ, ધ્યાન ક્યાં છે? પરમાત્માની વાણી સાંભળીએ છીએ, ધ્યાન ક્યાં છે? મારે દુકાનમાં લેટ થાય છે, આજે ઓફિસ ખોલવામાં લેટ થઈ જશે। આપણે ઘણી વખત કહેતા હોય તારું ધ્યાન ક્યાં છે? છોકરા લોકો બરાબર કામ ન કરે ને, લેસન બરાબર ન કરે, કઈ કામ બરાબર ન કરે, તારું ધ્યાન ક્યાં છે? ધ્યાન એટલે શું? જે પ્રવૃત્તિ તમે કરતા હો એ પ્રવૃત્તિની અંદર મગ્નતાને લાવો, એ પ્રવૃત્તિની અંદર જ તમારા મનને પ્રવૃત્ત કરો, મગ્ન કરો, આ છે ધ્યાન। તમે વાંચતા હો તો એક ધ્યાને વાંચવાનું છે, તમે પૂજા કરતા હો તો એ પૂજા શા માટે હું કરી રહ્યો છું એનું ચિંતન કરવું એ ધ્યાન છે। તમે કોઈ પણ પ્રવૃત્તિ, ઘણા લોકો માળા ફેરતા હોય, મેં કહ્યું હતું ને જપ માળાના નાકા ગયા, એટલે કેટલી માળાઓ એમની થઈ જતી હોય પણ મનનું કોન્સન્ટ્રેશન એક પણ નૌકારની અંદર આવી શકતો નથી, એક પણ નૌકાર એમનું અર્થચિંતન સાથેનો હોતો નથી. 108 નૌકાર કરતા એક નૌકાર વધી જાય જો એ અર્થચિંતન સાથેનો હોય, જો ઉત્કૃષ્ટ ધ્યાન સાથેની એની આરાધના કરેલી હોય તો એક નૌકાર પણ વધી જાય છે. એટલે વર્તમાનમાં જીવવું એ ધ્યાન છે. આપણે બધા શું કરીએ છીએ, ભૂતકાળમાં જે થઈ ગયું એના માટે દુખી થઈએ છીએ અને ભવિષ્યકાળમાં જે થવાનું છે એની ચિંતા કરીએ છીએ, એની અંદર વર્તમાનને ભૂલી જઈએ. મેજોરિટી આપણો સમય આજ છે. ભૂતકાળમાં જે જે થયું હોય એ ઘટનાઓથી આપણે દુઃખી હોઈએ અને ભવિષ્યમાં આવું ક્યારે ન બને, ભવિષ્યમાં આ ન થાય તે ન થાય એના માટે આપણે અત્યારે ચિંતાઓ કરી રહ્યા છીએ. આ વર્તમાન જે ક્ષણ છે એને આપણે માણી શકતા નથી. પરમાત્મા કહે છે દરેક પ્રવૃત્તિની અંદર ધ્યાનને કેન્દ્રિત કરો, આ ઉત્કૃષ્ટ આભૂષણ ચડાવવા સમાન છે. પરમાત્માને આભૂષણ ચડાવીએ એટલે કેવા ઉત્કૃષ્ટ ભાવો આવે, પરમાત્માની શોભા જો વધી જતી હોય અને એના દ્વારા આપણને શુભ ભાવો આવી શકતા હોય તો આ ધ્યાનના કારણે તમને પોતાની મેળે ઉત્કૃષ્ટ ગતિ પ્રાપ્ત થઈ શકે છે, તમારા આત્માની ઉન્નતિ થઈ શકે છે. એના પછી કહે છે પ્રાગ ધર્મ લવણોત્તારમ ધર્મ સંન્યાસ વંધનીના કુર્વન પૂરય સામર્થ. પાંચમી ગાથા, છઠ્ઠી, ચોથી ગાથા છે. મદસ્થાન વિદા ત્યાગઈ લિખાગ્રહી ચાષ્ટ મંગલમ જ્ઞાનાગ્નવ શુભ સંકલ્પ કાકતુંડંચ ધૂપયો. એ દેવની આગળ આઠ મદના ત્યાગરૂપ અષ્ટમંગલનું આલેખન કરે. મદ એટલે અભિમાન, આઠ પ્રકારના અભિમાનો છે. કોઈને પૈસાનો અભિમાન, કોઈને સુખ સંપત્તિનો અભિમાન, ગાડી બંગલાનો અભિમાન, રૂપનો અભિમાન, પરિવારનો અભિમાન, છોકરાઓ સારા હોય તો અભિમાન કરે, મારા છોકરા તો બહુ સારા. કુળ જાતિ જ્ઞાન એ બધું આઠ પ્રકારના અભિમાનો છે. એ આઠ અભિમાનોનો ત્યાગ કરી પરમાત્માની પૂજા કર, એટલે ભાવ પૂજા આને કહેવાય. દ્રવ્ય પૂજા શું છે? અષ્ટમંગલનું આલેખન. આઠ મંગલો પરમાત્માની સામે બનાવવાના છે. અષ્ટમંગલની પૂજા કરીએ છીએ ને, અષ્ટમંગલની પાટલી હોય, હવે તો કોઈને અષ્ટમંગલ બનાવવા આવડતા નથી એટલે આ પાટલી ભગવાનને દેખાડી દે, પણ વાસ્તવમાં ચોખાથી આઠ મંગલોનું આલેખન કરવાનું છે. ભગવાનની સામે આઠ મંગલો જે છે એની આકૃતિઓ દોરી અને પરમાત્માને ઉત્કૃષ્ટ મંગલરૂપ બતાવવાના છે. તો અહીંયા યશો વિજયજી મહારાજા કહે છે કે આઠ મદોનું તું ત્યાગ કર એટલે આ અષ્ટમંગલનું આલેખન થઈ જશે. તમારા જીવનમાંથી મદ એટલે અહંકાર નીકળી જશે, એટલે પોતાની મેળે ડગલે અને પગલે તમારા જીવનમાં મંગલ 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 જ થતું જશે. એના પછી કહે છે જ્ઞાનરૂપ અગ્નિમાં શુભ સંકલ્પરૂપ કૃષ્ણા ગરુનો ધૂપ કર. જ્ઞાનરૂપ અગ્નિ છે અને એની અંદર મોક્ષ પ્રાપ્તિનો શુભ સંકલ્પ, એનામાં કૃષ્ણા ગુરુનો ધૂપ નાખ, એટલે એનાથી એ ધૂપ ઉત્કૃષ્ટ પ્રજ્વલિત થાય અને એની જે ઘટાઓ છે એ ઉત્કૃષ્ટ ગતિએ ઉપરની ગતિએ જાય. એવી રીતે જ્ઞાન સાથે વૈરાગ્ય અને મોક્ષ પ્રાપ્તિનો એકમાત્ર શુભ સંકલ્પને તું ધારણ કર, જેનાથી તારી દુર્ગતિ ટળી જશે અને ઉત્કૃષ્ટ ગતિએ તું ચાલી શકીશ. એના પછી કહે છે, પ્રાક્તર્મ લવણોત્તારમ ધર્મ સંન્યાસ વહનીના કુર્વન પૂરય સામર્થ્ય રાજનની રાજના વિધિમ. એ દેવની સમક્ષ ધર્મ સંન્યાસ રૂપ અગ્નિથી અવદૈક અને ક્ષાયોપશમિક ધર્મરૂપ લવણ ઉતારીને સામર્થ્ય યોગરૂપ શોભતી આરતીની વિધિ પૂરી કર. ધર્મ સંન્યાસ રૂપ અગ્નિ, ત્યાગ રૂપ અગ્નિ, સંન્યાસ એટલે એક પ્રકારનો ત્યાગ, ત્યાગ રૂપ અગ્નિ, એની અંદર લુણ ઉતારીએ ને આપણે, ભગવાનની લુણ ઉતારીએ, જે આરતીની પહેલા લુણ ઉતારીએ. એટલે પહેલાના સમયમાં ઘણા લોકો આવી રીતે બાળકોની વગેરે લુણ ઉતારતા હતા. જયારે છોકરો પરણવા માટે પણ જાય તો ત્યારે એની લુણ ઉતારે, એટલે એને કોઈની નજર ન લાગી જાય, એટલે એના માટે બધું મંગલિક રૂપ થાય. વે તું ધર્મ કરવા માટે સમર્થ થયો છે, મોક્ષ મેળવવાની તે તૈયારી કરી છે, તો હવે કોઈની નજર ન લાગી જાય, તું પાછો આ માર્ગથી તું પતિત ન બની જાય, તું આ માર્ગ ઉપર સદા માટે ચાલ્યા કર. તારી આ માર્ગ ઉપર ચાલવાની સમર્થતા કેપેબિલિટીને તું પરમાત્મા સામે દર્શાવી દે, એના રૂપ આંગી આપણી આરતી ઉતાર. ઉત્કૃષ્ટ ભાવોથી પરમાત્માની આરતી ઉતારવાનું કહ્યું છે. એના પછી કહેવાય છે, સ્ફુરન મંગલ દીપમ ચ સ્થાપયાનુભવમ પુર યોગ નૃત્ય પરસ્તૌર્ય ત્રિક સંયમ માનભવ. એ દેવની આગળ અનુભવ રૂપ જળહળતા મંગળ દીપની સ્થાપના કર. આત્માનો અનુભવ, આત્માની અનુભૂતિ એ ઉત્કૃષ્ટ મંગલ વસ્તુ છે, એના જેવી મંગલ કોઈ વસ્તુ નથી, એ સર્વશ્રેષ્ઠ છે. પરમાત્માની સામે એનો તું મંગળ દીપક કર, એનો તું મંગળ દીવો ઉતાર. અને એના પછી શું કહે છે, યોગ નૃત્ય પર સૌર્ય ત્રિક સંયમ વાનભવ. ગીત, નૃત્ય અને વાજિંત્ર આ ત્રણ પૂજાઓ છે. પરમાત્માની ભક્તિ ગીતથી કરવાની છે, નૃત્યથી કરવાની છે અને વાજિંત્રથી કરવાની છે. એના ઠેકાણે ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણેય યોગથી તું આ ઉત્કૃષ્ટ યોગથી તું પરમાત્માની આગળ ગીત, નૃત્ય અને વાજિંત્ર વગાડ. ગીત, નૃત્ય અને વાજિંત્ર એ દ્રવ્ય પૂજા છે, પણ સામે ધારણા, ધ્યાન અને સમાધિ એની ઉત્કૃષ્ટ ચિંતોના રૂપ, એની અંદર ઉત્કૃષ્ટ ઊંડા ઉતરવા રૂપ તું પરમાત્માની વિશિષ્ટ ભક્તિ કર. ગીત, નૃત્ય, વાજિંત્ર આપણે છે ને રોજ કરતા નથી, એ વિશિષ્ટ અવસરે કરીએ છીએ, એટલે એ કઈક સ્પેશિયલ છે. એવી રીતે આ યોગની પ્રાપ્તિ ધારણાયોગ, ધ્યાન યોગ અને સમાધિ યોગ એની પ્રાપ્તિ જીવનની અંદર પરમાત્માના પ્રભાવે થાય એવી પરમાત્માને પ્રાર્થના કર. સમાધિ શા માટે માગવામાં આવી, ચિત્તની સમાધિ શા માટે માગવામાં આવી? મૃત્યુના સમયે સમાધિ ન હોય તો આખો ભાવ બગડી જશે. જો મૃત્યુ સમયે સમાધિ જોઈતી હશે તો જીવન સમાધિમય જોઈશે. જેનું આખો જીવન હાય હોય વાળું હોય, આખા જીવનની અંદર પાપની 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 પ્રવૃત્તિઓ હોય, કોઈ પણ પ્રકારની એને સમાધિ ન હોય, આખા જીવનમાં સુખ શાંતિ અને ચેનનો અનુભવ ન હોય, તો મૃત્યુ વખતે ચેનથી એ જઈ શકવાનો નથી. એટલે આપણે રોજ પરમાત્માને ચૈત્ય વંદનની અંદર પ્રાર્થના કરીએ છીએ, સમાહિ મરણં ચ બોહિ લાભો. हे भगवान मने समाधि मरण आपजे। आ समाधि मरण मांगवा द्वारा इनडायरेक्टली अपने परमात्मा पासे समाधिमय जीवन पण मांगी लईए छे। कारण के मरण त्यारे ज समाधिमय बने ज्यारे तमारुं जीवन समाधिमय होय। जीवन नी अंदर मारो समता गुण प्राप्त थाय, सुख दुख नी परिस्थिति ने हूँ समता भावे सहन करूं, जेना कारणे मृत्यु समय मने कोई पण प्रकार नु टेन्शन ना आवे। भले मृत्यु पण आवी जवानु है, मृत्यु नजीक देखातु होय तो पण मने ये चिंता नहीं होय कि मारा पुत्रो हवे मारा वगर शू करशे, मारो बिजनेस केवू चालशे, मारा आ बधा पैसा जे मैं जमा कर्या छे एनु शू थशे, आ छोकरा लोको बराबर अमारो आखो एम्पायर संभाळशे के नहीं, के पछी डुबाड़ी देशे के पछी वधारशे, आ बधी चिंताओ मने जीवन ना अंत भागे न रहो। मारा चित्त नी अंदर समाधि थाय, जीवन ना अंत भागे मने नमस्कार महामंत्र नु शरण अने तमारू शरण मळे, जेनाथी मारी गति उत्कृष्ट बने। आ समाधि परमात्मा पासे मांगवानी छे। एना पछी कहे छे उल्लास मनसः सत्य घंटाम वादयतस्त्व भाव पूजा रतस्येत्थम कर क्रोड़े महोदय। आ प्रमाणे मनना उल्लास थी भाव पूजा मा लीन अने सत्य रूप घंट ने वगाड़ता तने मोक्ष हथेड़ी मा छे। आ भाव पूजा करता करता भगवान ने कहू के मोक्ष तारी हथेड़ी मा छे, घंट सेनो वगाड़वानो छे। अपने मन ना उल्लास भाव परमात्मा नी पूजा करी लईए, एना पछी बाहर निकलता घंट वगाड़िए। आ घंट वगाड़वा पाछळ नो हेतु शू छे? પોતાના આનંદ અને ઉલ્લાસને વ્યક્ત કરવાનું છે કે આજે મને પરમાત્માના દર્શન થયા, આજે મેં પરમાત્માની પૂજા કરી, એનાથી મને એટલો બધો આનંદ છે કે એ આનંદ હું આ ઘંટ વગાડીને આખા જગતને સંભળાવી રહ્યો છું કે આજે મને અપાર આનંદ છે, એ આનંદને પ્રગટ કરવાનું છે। અહીંયા કહે છે મનના ઉલ્લાસથી ભાવ પૂજામાં લીન અને સત્યરૂપ ઘંટને તું વગાડ। सत्य शू जगत नी अंदर जे तत्व छे ए सत्य छे। भगवाने सत्य शू बताव्यू? तत्व। नव तत्व नी जे आपने बात करी ने ए जगत नी अंदर सत्य छे। सत चित आनंद, सत ए सत्य छे। तत्व शब्द नो अर्थ जे छे तत् एटले ते, त्व एटले तेनु ते पणु। तत् अने त्व आ बे अलग अलग अक्षरो छे, एने जॉइंट करीने तत्व शब्द बन्यो छे। एटले तेनु ते पणु ए छे तत्व। जीवनु जीव पणु आ तत्व छे। आपणे जीव छीए, अपनी अंदर आत्मा रहेलो छे। अपनी अंदर रहेलो आत्मा ए सत्य छे। अजीव नु अजीव पणु सत्य छे। दरेक तत्वोनी अंदर ए तत्वोनु ए पणु सत्य छे। अपने आत्मा छीए तो आपनु आत्मा पणु सत्य छे। आत्मा नित्य छे। એ વાતો જીવનની અંદર ઉતાર અને સત્યનો ડંકો તું આખા જગતની અંદર વગાડ। છેલ્લી ગાથાની અંદર કહે છે દ્રવ્ય પૂજો ચિતા ભેદો પાસના ગૃહ મેદિનામ ભાવ પૂજા તું સાધુ નામ મમે દો પાસનાત્મિકા। ગૃહસ્થોને ભેદોપાસના રૂપ દ્રવ્ય પૂજા ઉચિત છે અને સાધુઓને અભેદોપાસના રૂપ ભાવ પૂજા ઉચિત છે। ભેદ અને અભેદ, ગૃહસ્થો સંસારની અંદર એકદમ ખૂંચેલા છે, ચોંટેલા છે, એટલે સંસાર થી પોતાનો ભેદપણું એનું જો જ્ઞાન થઈ જાય, એનું જો આપણે સ્વીકાર કરી શકીએ તો આ ઉત્કૃષ્ટ ભાવ પૂજા છે. આપણા શરીર સાથેનું પણ ભેદ આપણને સમજાઈ જાય, આખા સંસાર સાથેનું મારું ભેદ પણ સમજાઈ જાય તો એ ઉત્કૃષ્ટ ભાવ પૂજા છે. એ કોના માટે? શ્રાવકો માટે. અને આવો જો ભાવ સમજાઈ જાય તો એ વ્યક્તિ વૈરાગ્યથી યુક્ત થઈ જાય અને ચારિત્રની અંદર આવી જાય. પછી ભલે એને દ્રવ્યથી ચારિત્ર ન મળ્યું હોય પણ એવો વ્યક્તિ ભાવ ચારિત્રની અંદર લીન થયેલો હોય, એ ભાવ સાધુ બનેલો હોય, તો હવે એ સાધુને કેવી પૂજા કરવાની છે? તો એ કહે છે કે અભેદની ઉપાસના, પરમાત્મા સાથેનું અભેદપણું એને લાવવાનું છે. એટલે મારો આત્મા અને પરમાત્મા જે અલગ છે એ અભેદપણાને દૂર, એ ભેદને દૂર કરી અને અભેદપણું પ્રાપ્ત કરવાનું છે. પહેલા ભેદ લાવવાનું છે આત્મા અને સંસારના પરદ્રવ્યનું, અને એના પછી અભેદપણું લાવવાનું છે આત્માનું અને પરમાત્માનું. આપણો આત્મા એ જ પરમાત્મા છે, એટલે આત્માને પરમાત્માના સ્થાન સુધી લઈ જવાનું છે. ત્રણ પ્રકારના આત્મા હોય છે, એક છે બહિરાત્મા, એક છે અંતરાત્મા, અને ત્રીજો છે પરમાત્મા. બહિરાત્મા એટલે સંસારથી જે યુક્ત હોય, રાગ દ્વેષ કસાયો થી ખૂંચાયેલો હોય અને એની દ્રષ્ટિ જયારે ખુલી ન હોય ત્યારે એ વ્યક્તિ બહિરાત્મા કહેવાય, બહિર વસ્તુઓની અંદર જ એ મગન હોય. અંતરાત્મા કોણ હોય? જેને આત્માની સમજણ પડે, એ આત્માને ઓળખે અને બહારમાંથી અંદરની અંદર ઉતરે એને અંતરાત્મા કહેવાય. અને છેલ્લે એ આત્માનું આત્માપણું પ્રગટ કરે, કર્મોને ખપાવી અને શુદ્ધ આત્માપણું જે પ્રગટ કરે એ પરમાત્મા કહેવાય. એના માટે કહેવામાં આવ્યું બહિરાત્મા અંતરાત્મા વડે પરમાત્મા બને છે. આપણે ડાયરેક્ટ પરમાત્મા બની શકતા નથી, આપણે બધા બહિર છીએ, બહાર પડેલા છીએ, સંસારની આદિ વ્યાધિ ઉપાધિની અંદર ખૂંચાયેલા છીએ. તો પહેલા અંતર્મુખ બનવું પડશે, અંતરાત્મા બનવું પડશે, અને એમાંથી પછી પરમાત્મા પણ આપણે ઉત્કૃષ્ટ પ્રાપ્ત કરી શકશું. તો એ ક્યારે કરી શકીએ? જયારે પરમાત્માની સાચી ભાવ પૂજા જો કરીએ તો આ પરમાત્મા પણ આપણા હાથમાં છે, મોક્ષ આપણા હાથમાં છે. આ ઉત્કૃષ્ટ ભાવ પૂજાનું મહત્વ આની અંદર બતાવવામાં આવ્યું.
પ્રભુએ વિનંતી હવે તો સ્વીકારો, પ્રભુએ વિનંતી હવે તો સ્વીકારો, નથી ગમતું ભવમાં હવે તો ઉગારો, નથી ગમતું ભવમાં હવે તો. કદી ક્રોધ ના તો વાદળ ચડે છે, કદી ક્રોધ ના તો વાદળ ચડે છે, સમજના સૂરજ ને તે આવરે છે, સમજના સૂરજ ને તે આવરે છે, સમીર થઈ ક્ષમાના હવે તો પધારો, સમીર થઈ ક્ષમાના હવે તો પધારો, પ્રભુએ વિનંતી હવે તો સ્વીકારો, પ્રભુએ વિનંતી હવે તો. ભગવાનને કહે છે
ક્રોધના વાદળો એવા ઘેરાઈ ગયા છે કે સાચી સમજ જે છે એ સમજરૂપ જે સૂર્ય છે એ સૂર્યને આ વાદળાઓએ ઢાંકી દીધો છે. હે ભગવાન, તમે એવી હવા બનીને આવો, એવી ક્ષમારૂપ હવા બનીને આવો કે એ હવાથી આ વાદળાઓ દૂર થઈ જાય અને પાછો સૂર્ય પોતાના વાસ્તવ સ્વરૂપની અંદર દેખાઈ જાય. સમજનો સૂરજ છે, મનુષ્ય પણ આપણને પ્રાપ્ત છે એટલે બધી જ આપણને સમજ છે. છતાં પણ ક્યારેક ક્રોધ એવો આવી જાય છે, ગુસ્સો એવો આવી જાય છે કે ત્યારે બધી જ સમજ દૂર રહી જાય છે અને ક્રોધની અંદર હું ભડકે બળી જાઉં છું. ક્રોધ માટે એમ કહેવાય કે ક્રોધ કરતી વખતે માણસ ભાન ભૂલી જાય છે, પછી થોડી વારની અંદર એને પસ્તાવો થાય કે હું શું બોલી ગયો, મેં શા માટે આટલો બધો ક્રોધ કર્યો, પછી એને પસ્તાવો થાય, પણ એક ક્ષણ એવી આવી જાય કે ત્યારે બધું જ ભૂલી જાય છે. એટલે સમજનો સૂરજ આખો ઢંકાઈ જાય છે ક્રોધના વાદળોથી. હે ભગવાન, તમે હવા બનીને પધારો, ક્ષમારૂપ હવા બનીને તમે પધારો અને આ વાદળાને દૂર કરો.
કદી માન હાથી આવી ચડે છે, કદી માન હાથી આવી ચડે છે, વિનય ના શિખર થી ગબડાવી દે છે, વિનય ના શિખર થી ગબડાવી દે છે, સમર્પણ નિસર્ગમ બનીને પધારો, સમર્પણ નિસર્ગમ બનીને પધારો, પ્રભુએ વિનંતી હવે તો સ્વીકારો, પ્રભુએ વિનંતી હવે તો.
માન એ હાથી જેવો છે, કાલે જ કહ્યું હતું, વીરા મોરા ગજ થકી ઉતરું, એટલે અભિમાન એ હાથી જેવો છે. એવા હાથી ઉપર આપણી ઉપર એ હાથી એ સામે ધસી આવ્યો છે અને જે વિનયના શિખર ઉપર આપણે પહોંચી ગયા હતા ત્યાંથી એને ફેંકી દીધું છે. વિનય એવો આપણે પ્રાપ્ત કર્યો હતો, બચપનની અંદર આપણે એકદમ વિનયી હતા, માતા પિતા જે કહે એ માની લેતા હતા, તો એના પછી માન એવો આવી ગયો કે માતા પિતા તો ટકટક કર્યા કરે, એમનું તો કામ જ આ છે, હું હવે ઇન્ડિપેન્ડન્ટ છું, હું મારી જ વાત માનીને રહીશ. એટલે એ વિનયના શિખરથી આપણને આ માનરૂપ હાથી ફેંકી દે છે. તો હે ભગવાન, તમે સમર્પણની સમર્પણરૂપ મહાવત બનીને પધારો. માવત જેમ હાથીને કંટ્રોલમાં લે છે એવી રીતે સમર્પણ ભાવ જો આવી જાય તો વિનય તમારો પાછો આવી શકે, અભિમાનથી તમે દૂર થઈ શકો. પરમાત્મા એ પ્રાર્થના કરવામાં આવે છે.
કદી તો કપટ ના કાંટા ઉગે છે, કદી તો કપટ ના કાંટા ઉગે, નિખાલસ વિચારો ના ફૂલો ને વિંધે છે, નિખાલસ વિચારો ના ફૂલો ને વિંધે છે, માળી બની ને હવે તો પધારો, માળી બની ને હવે તો પધારો, પ્રભુએ વિનંતી હવે તો સ્વીકારો, પ્રભુએ વિનંતી હવે તો.
કપટના મારા કાંટા એવા ઉગી ગયા છે, માયારૂપ કાંટા એવા ઉગી ગયા છે કે મારા જે પહેલા નિખાલસ વિચારો હતા એ વિચારો આ કપટના કારણે વિંધાઈ ગયા છે. બચપનમાં હું કેવો નિખાલસ હતો, બધા લોકોને હું ગમતો હતો. બાળક કોઈ પણ હોય, ચાહે આપણો હોય, ચાહે બાજુવાળાનો હોય, કોઈ પણ બાળક ને તમે જુઓ એટલે એ આપણને ગમે છે. એનું કારણ શું? એની અંદર રહેલી નિખાલસ વૃત્તિ, એની અંદર કોઈ પણ પ્રકારનો કપટ નથી. એ હસે છે તો સહજતાથી હસે છે, રડે છે તો સહજતાથી રડે છે. કોઈ પણ માયા નથી, કોઈ કપટ નથી. આપણે અંદરથી હસતા હોઈએ, બહારથી રડતા હોઈએ. કોઈ આપણો દુશ્મન હોય ને, દુશ્મન આમ ભલે અંદરથી એને દુશ્મન માનતા હોઈએ પણ બહારથી ફ્રેન્ડશીપ બતાવતા હોઈએ, એ જયારે દુખી થાય ત્યારે અંદર આપણે હસીએ, આનંદ પામીએ ભલે એ દુખી થયું, અને બહારથી એના દુઃખમાં સહભાગી થઈએ, ના ના બહુ ખરાબ થઈ. આ એક પ્રકારનું કપટ છે. નાના બાળકો, નાના બાળકની અવસ્થાની અંદર હું કેટલો નિખાલસ હતો અને હવે મોટો થયા પછી એવા કપટના કાંટા ઉગ્યા છે કે એ નિખાલસ વિચારો મારા વિંધાઈ ગયા છે. અને વાસ્તવમાં કપટ આવે છે કોના કારણે? પૈસાના કારણે. પૈસો આવે એટલે એક કપટ તમારા જીવનમાં આવવાની શરૂઆત. નાનકડા છોકરાના ઝબલાની અંદર ખીસો હોતો નથી એટલે એને પૈસાનો સંગ્રહ, એનો પરિગ્રહ એને નડતો નથી, એટલે એને કોઈ પણ પ્રકારની ખબર જ નથી. પૈસા તમે આપો તો એ ફાડી નાખશે, એને એમાં આનંદ છે. પણ એક વખત એને સમજ આવી જાય કે આ પૈસા બહુ કામની વસ્તુ છે, આને સંભાળીને રખાય, તો પછી ધીરે ધીરે એના જીવનમાં કપટ આવવા લાગે કે આ પૈસા મારે જમા કરવા છે, આ હું હવે કોઈને નહીં આપું, એટલે ત્યાંથી એના વિચારો બદલી થતા જાય. પણ એ ધ્યાનમાં રાખવાનું છે, જેમ જબલાની અંદર પોકેટ નથી તેમ કફનની અંદર પણ પોકેટ નથી. એટલે પૈસા ભલે, પૈસાનો ખેલ ક્યાંથી ક્યાં સુધી છે? જ્યાંથી સમજ આવે છે ત્યાંથી લઈને મૃત્યુ સુધી. મૃત્યુ પછી પૈસો સાથે આવવાનો નથી. એટલે એ કપટ વૃત્તિ મારી દૂર થાય એટલા માટે તમે માળી બનીને પધારો. માળી જેમ કાંટાઓને કાઢી નાખે છે અને ફૂલોને સાચવે છે, એવી રીતે હે ભગવાન તમે મારા જીવનમાં માળી બનીને આવો, મારા સારા વિચારોને તમે પોષણ આપો, સારા વિચારોની વૃદ્ધિ કરાવો, અને જે પણ કપટના કારણે ખરાબ વિચારો છે એને તમે મારા જીવનમાંથી કાઢી નાખો.
લાલસાનો સાગર તોફાને ચડે છે, લાલસાનો સાગર તોફાને ચડે છે, તપ અને ત્યાગના વહાણો ડૂબે છે, તપ અને ત્યાગના વહાણો ડૂબે, સુકાની બનીને હવે તો પધારો, સુકાની બનીને હવે તો પધારો, પ્રભુએ વિનંતી હવે તો સ્વીકારો, પ્રભુએ વિનંતી હવે તો.
લાલસાનો સાગર છે એ તોફાને ચડેલો છે. સાગરની અંદર તોફાન આવી જાય તો સારી રીતે ચાલનારી નાવ પણ ડૂબવા લાગે છે, એ હલક ડોલક થવા લાગે છે. મારા જીવનમાં તપ અને ત્યાગ એ ઉત્કૃષ્ટ ગુણો છે. ખાવું એ મારો સ્વભાવ નથી, ત્યાગ વૃત્તિ એ મારો સ્વભાવ છે. બધું ભેગો કરીને રાખવું એ મારો સ્વભાવ નથી, પણ જે મને મળ્યું છે એ બીજાને આપીને ખુશ થવું એ મારો સ્વભાવ છે. પણ આ લાલસાના સાગર, લાલસાનો તોફાન જીવનમાં આવી ગયો છે તો મારાથી ખાવામાં પણ કંટ્રોલ થતો નથી અને પરિગ્રહની અંદર પણ કંટ્રોલ થતો નથી. તપ અને ત્યાગ બંને મારા એના વહાણો જે છે એ ડૂબી રહ્યા છે. હે ભગવાન તમે સુકાની બનીને આવો, તમે નાવિક બનીને આવો, મારા એ વહાણને તમે ડૂબતો બચાવો.
હૃદય કમલમાં જો તું પધારે, હૃદય કમલ જો તું પધારે, જીવન નૈયા મારી પહોંચે કિનારે, જીવન નૈયા મારી પહોંચે કિનારે, સ્વામી બનીને હવે તો પધારો, સ્વામી બનીને હવે તો પધારો, સ્વામી બનીને સેવક ઉગારો, સ્વામી બનીને સેવક ઉગારો, પ્રભુએ વિનંતી હવે તો સ્વીકારો, પ્રભુએ વિનંતી હવે તો.
હે પરમાત્મા, જો તું મારા હૃદયની અંદર વસી જાય તો મારી આ જીવન નૈયા છે એ બરાબર કિનારાને પાર કરી જશે. આ સંસાર સાગરની અંદર મારી જીવન નૈયા ચાલી રહી છે એ તમારા પ્રભાવે જો તું મારા હૃદયની અંદર વસી જાય તો આ જીવનની નૈયા મારી સહજ થઈ જશે. આ જીવન નહીં પણ ભવો ભવ મારા સુધરી જશે. ફક્ત તું મારા હૃદયની અંદર આવીને બેસી જા, એટલું જ બસ છે. ભગવાન જો હૃદયની અંદર આવીને બેસી જશે તો બધી ડાયરેક્શન ભગવાન આપશે. આપણી ડાયરેક્શન કેવી છે? ઊંધી દિશામાં આપણી ડાયરેક્શન ચાલી રહી છે. જયારે ભગવાન હૃદયમાં આવી જશે તો બધી જ ડાયરેક્શન ભગવાન આપશે. ક્યાં કેવી રીતે વર્તન કરવું છે એ બધું જ ભગવાન સંભાળી લેશે. પછી આપણને કોઈ ચિંતા નથી. એટલે આપણી જીવનની નૈયા એકદમ બરાબર સ્મૂથલી ચાલ્યા કરશે એવી પરમાત્માને પ્રાર્થના કરવાની છે કે મારો સ્વામી બનીએ હવે તું આવો. સ્વામી એટલે માસ્ટર. જેમ પાલતુ પ્રાણીઓ હોય એમને કોઈ પણ પ્રકારનો ડર હોતો નથી, એનો સ્વામી એને બરાબર સાચવે છે, રસ્તા પર બરાબર ટાઈમ ટુ ટાઈમ ફરાવવા માટે લઈ જાય છે, ટાઈમ ટુ ટાઈમ એને ખાવાનું આપે છે, એનું બધું ધ્યાન રાખે છે. એવી રીતે હે પરમાત્મા, તું મારો સ્વામી બનીને આવી જા, મારી આખી જિંદગીનો તું જ ખ્યાલ રાખ. હું તારા ચરણે આવી ગયો છું, તને હું સર્વસ્વ સમર્પણ ભાવથી બધું સમર્પિત કરું છું. એવી ઉત્કૃષ્ટ ભાવના આ નાનકડા સ્તવનની અંદર ભાવના. જીનાગ્ન વિરુદ્ધ કઈ બોલાય તમે ઈચ્છા કરો.